એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈને મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જાતીયતા વિશે, સેક્સ્યુઅલિટી. આ શબ્દ આપણે સાંભળીએ તો છીએ, પણ ક્યારે ઊંડા ઉતરીને વિચાર્યું છે કે આપણી પોતાની ઈચ્છાઓ, આપણી ઓળખ, કોણ સામાન્ય અને કોણ નહીં, આ બધી સમજ, આ બધા વિચારો એ આવ્યા ક્યાંથી? શું આ બધું હંમેશાથી આવું જ હતું?
બરાબર, એ જ સવાલ છે. આપણે માની લઈએ છીએ કે આપણી જાતીય લાગણીઓ, આપણું વર્તન એ બધું કુદરતી છે, બાયોલોજિકલ છે. પણ આજે આપણે વેરોનિક મોટિયરના કામ દ્વારા આ જે ધારણા છે ને એને જરા પડકારવાના છીએ.
વેરોનિક મોટિયર?
હા
હા
હા. તેમના પુસ્તકો જેમ કે સેક્સ્યુઆલિટી ધ કી કોન્સેપ્ટ્સ, એ આપણને આ આખા વિષયને જોવા માટે એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે એમ કહી શકાય.
અને મને લાગે છે કે આ ચર્ચા આજે ખૂબ જ મહત્વની છે, ખાસ કરીને આપણા દેશમાં, ભારતમાં. આપણે હવે લિંગ, ઓળખ, LGBTQ+ અધિકારો, આ બધા વિશે વધુ ખુલીને વાત કરી રહ્યા છીએ.
ચોક્કસ.
તો મોટિયરનું કામ આપણને આ બધા મુદ્દાઓને કદાચ વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. વેરોનિક મોટિયરનો પરિચય આપશો, કોણ છે આ વિદ્વાન?
વેરોનિક મોટિયર એ યુરોપના એક જાણીતા રાજકીય વૈજ્ઞાનિક છે, સમાજશાસ્ત્રી પણ છે, અને જેન્ડર સ્ટડીઝમાં એમનું ઘણું મોટું કામ છે. એમણે લોઝાન અને કેમ્બ્રિજ જેવી ટોચની યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું છે.
ઓકે.
એમની ખાસ વાત એ છે કે જાતીયતાને ખાલી એક અંગત કે મનોવૈજ્ઞાનિક મુદ્દો નથી ગણતા.
એટલે કઈ રીતે અલગ રીતે જુએ છે, એમનો દ્રષ્ટિકોણ શું છે?
એ આને રાજકારણ અને સત્તા સાથે જોડે છે. એ ફ્રેન્ચ વિચારક હતા ને, મિશેલ ફૂકો.
હા, ફૂકો.
એમનાથી ખૂબ પ્રભાવિત છે. ફૂકોની જેમ જ મોટિયાર પણ એ સવાલ પૂછે છે કે ભાઈ, સમાજ કેવી રીતે નિયમો ઘડે છે, કેવી રીતે અમુક વસ્તુઓ નોર્મલ બની જાય છે અને અમુક એબનોર્મલ, અને આ બધામાં સત્તાનો શું રોલ છે. અને મોટિયરની બીજી એક ખાસિયત છે, આવા જટિલ વિચારોને પણ તેઓ બહુ સરળ ભાષામાં સમજાવી શકે છે.
આ તો બહુ રસપ્રદ કહેવાય. તો એમના પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે, આમ ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્ય વિચાર એટલે એ છે કે જાતીયતા, સેક્સ્યુઆલિટી, એ કોઈ એવી વસ્તુ નથી જે કુદરતી હોય કે હંમેશાથી આપણામાં હોય.
ઓ
ના, પણ તે સમાજ અને ઇતિહાસ દ્વારા સમય જતા બનાવવામાં આવી છે, એક સામાજિક નિર્માણ છે.
એટલે જેને આપણે આજે સેક્સ્યુઅલ આઇડેન્ટિટી કહીએ છીએ, ઓરિએન્ટેશન કહીએ છીએ, એ બધું.
હા, એ ખ્યાલ પોતે પ્રમાણમાં નવો છે.
આ તો થોડુંક ચોંકાવનારું છે. મતલબ ગે, સ્ટ્રેટ, બાયસેક્સ્યુઅલ, આ બધી ઓળખ હંમેશાથી નહોતી.
સેક્સ્યુઆલિટી શબ્દ પોતે જ નવો છે.
બિલકુલ. મોટિયર અને ફૂકો એ જ દલીલ કરે છે કે ભાઈ, 19મી સદી પહેલા લોકોના જાતીય વર્તન પર ધ્યાન હતું.
વર્તન પર? હા
હા. જેમ કે કયા કાર્યો પાપ ગણાય, કયા ગેરકાયદેસર છે, બસ એટલું જ. પણ કોઈ એક વ્યક્તિની આખી ઓળખ જ તેની જાતીય ઈચ્છાઓ પર આધારિત હોય એવો કોઈ વિચાર નહોતો પ્રચલિત.
અચ્છા, જાતીયતાનો આ જે આધુનિક ખ્યાલ છે ને, એ તો 19મી સદીના અંત ભાગમાં ઉભર્યો, જ્યારે ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, કાયદા ઘડનારાઓ આ બધાએ માનવ વર્તનને સમજવા અને એનું વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું.
તો પછી આ પુસ્તકોનો હેતુ શું છે, શું શીખવવા માંગે છે આપણને?
જુઓ, આ પુસ્તકો આપણને એ સમજાવવા માંગે છે કે આપણે જાતીયતા વિશે જે માનીએ છીએ ને, કે આ તો સહજ છે, કુદરતી છે, એ માન્યતાઓ ખરેખર કેટલી બધી સામાજિક અને ઐતિહાસિક રીતે ઘડાયેલી છે. તે આપણને પેલી એસેન્શિયલિઝમની વિચારસરણીથી, એટલે કે બધું કુદરતી અને પહેલેથી નક્કી જ છે, ત્યાંથી દૂર લઈ જાય છે, અને સોશિયલ કન્સ્ટ્રક્શનિઝમ તરફ, એટલે કે આ બધું સમાજ દ્વારા રચાયેલું છે એ તરફ વિચારવા પ્રેરે છે.
કોઈને ખોટા સાબિત કરવા માટે નહીં, પણ
ના ના, બિલકુલ નહીં. ઉદ્દેશ્ય ફક્ત આપણી સમજને વધુ ઊંડી અને કહી શકાય કે વધુ વિશાળ બનાવવાનો છે.
ચાલો ત્યારે આ વિચારને થોડો વધુ ઊંડાણથી સમજીએ. તમે હમણાં જાતીયતાની શોધ, ઇન્વેન્શન ઓફ સેક્સ્યુઆલિટીની વાત કરી, એ જરા વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ. તો પહેલાના સમયમાં, જેમ મેં કહ્યું, ફોકસ કૃત્યો પર હતું. કોઈ વ્યક્તિ અમુક રીતે જાતીય વર્તન કરે છે એટલે એ ચોક્કસ પ્રકારનો માણસ છે, એવો વિચાર નહોતો.
બરાબર.
પણ પછી 19મી સદીમાં એક નવું જ ક્ષેત્ર ઊભું થયું, સેક્સોલોજી, જાતીયતાનું વિજ્ઞાન. ક્રાફ્ટ એબિંગ, હેવલોક એલિસ, આવા લોકોએ જાતીય વર્તણૂકનો અભ્યાસ શરૂ કર્યો, પણ પાપ તરીકે નહીં,
પણ એક વૈજ્ઞાનિક ઘટના તરીકે.
હા, તબીબી અને મનોવૈજ્ઞાનિક ઘટના તરીકે.
હા, મેં આ નામો સાંભળ્યા છે. તેમણે શું કર્યું પછી?
એમણે વર્તણૂકનું વર્ગીકરણ કર્યું અને વિકૃતિઓ પ્રવર્ઝન્સની લાંબી લાંબી યાદીઓ બનાવી. પણ સૌથી મોટો બદલાવ શું આવ્યો ખબર છે?
શું?
એમણે કૃત્ય કરનાર વ્યક્તિને જ એક ચોક્કસ પ્રકાર તરીકે વ્યાખ્યાયિત કરવાનું શરૂ કરી દીધું.
ઓ, દાખલા તરીકે?
દાખલા તરીકે, જે પુરુષ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ બાંધતો હતો તે હવે ખાલી સોડોમી કરનાર પાપી ન રહ્યો, એ હોમોસેક્સ્યુઅલ નામની એક આખી કેટેગરી બની ગયો. જાણે એ એની ઓળખ જ હોય, એની અંદરની સ્થિતિ, એની પ્રકૃતિ જ હોય.
બાપરે, એટલે કૃત્ય પરથી સીધો ઓળખ પર બહાર આવી ગયો. આ તો ખરેખર બહુ મોટો ફેરફાર કહેવાય. પણ સામાન્ય રીતે આપણે વિક્ટોરિયન યુગ એટલે કે 19મી સદીને તો જાતીય દમનના સમય તરીકે જ ઓળખીએ છીએ ને, શું એ વાત સાચી નથી?
એ જ તો સૌથી રસપ્રદ વાત છે, જેને ફૂકો દમનકારી પૂર્વધારણા રિપ્રેસિવ હાઇપોથેસિસનું ખંડન કહે છે. આપણે શું માનીએ છીએ કે ત્યારે સેક્સ વિશે કોઈ વાત જ નહોતું કરતું, બધું દબાવી દેવાયું હતું. પણ ફૂકો અને મોટિયર કહે છે કે ભાઈ, હકીકત આનાથી ઉલટી હતી.
ઉલટી કેવી રીતે?
એ સમયમાં જાતીયતા વિશે અતિશય વાતો થતી હતી. ડૉક્ટરના ક્લિનિકમાં, ચર્ચના કન્ફેશનમાં, કોર્ટરૂમમાં, નવા નવા પુસ્તકોમાં, બધે જ સતત એનું વિશ્લેષણ થતું હતું. નવા નિયમો બનતા હતા, એના વિશે લખવામાં આવતું હતું.
તો પછી આ દમન નહોતું તો શું હતું? આટલી બધી ચર્ચા કેમ?
તે સત્તા ચલાવવાની એક નવી રીત હતી. ફૂકો કહે છે તેમ, સત્તા ફક્ત ના પાડીને, પ્રતિબંધ મૂકીને જ દમન નથી કરતી. સત્તા ઉત્પાદક, પ્રોડક્ટિવ પણ હોય છે.
ઉત્પાદક એટલે?
એટલે કે તે જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે કેટેગરીઓ બનાવે છે, તે ઓળખો ઘડે છે. જાતીયતા વિશે આટલી બધી ચર્ચા કરીને, આટલું બધું લખીને રાજ્ય અને એના નિષ્ણાતો, ડૉક્ટરો, મનોવૈજ્ઞાનિકો લોકોના જીવનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાસાઓ પર નિયંત્રણ મેળવી શક્યા.
અચ્છા,
આનો ઉદ્દેશ્ય ખાલી નૈતિકતા જાળવવાનો ન હતો, પણ વસ્તીના સ્વાસ્થ્ય, એને સ્વચ્છતા, પ્રજનન ક્ષમતા, કાર્યક્ષમતા, આ બધાનું સંચાલન કરવાનો હતો. જેને ફૂકો શું કહે છે? બાયો પાવર.
બાયો પાવર એટલે જીવન પર સત્તા. જાણે કે સરકાર લોકોના શરીર અને સ્વાસ્થ્ય પર સીધું નિયંત્રણ રાખવા માંગે.
હા, કંઈક અંશે એવું જ. જેમ આજે સરકારો પબ્લિક હેલ્થ પોલિસી બનાવે છે, કુટુંબ નિયોજનની વાત કરે છે, એ પણ એક પ્રકારની બાયો પાવર જ ગણાય. 19મી સદીમાં આ વસ્તુ નવા સ્વરૂપે શરૂ થઈ અને આજે સતત ચર્ચા હતી, વર્ગીકરણ હતું, એનાથી વિકૃત આરોપણ થયું.
પરવર્સ ઇમ્પ્લાન્ટેશન, આ શબ્દ થોડો અટપટો છે, આ શું છે?
આનો સીધો સાદો અર્થ એમ કરી શકાય કે જાતીયતા પરની આજે બધી નવી ચર્ચા હતી ને, એ મુખ્યત્વે એવા વર્તનો પર કેન્દ્રિત થઈ ગઈ જે સામાન્ય નહોતા ગણાતા.
એટલે કે?
એટલે કે જે લગ્ન કે પ્રજનન સાથે સીધા જોડાયેલા ન હતા, જેમ કે સમલૈંગિકતા, ફેટિશિઝમ, હસ્તમૈથુન. આ બધી બાબતો પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું, એના વિશે ખૂબ લખાયું, બોલાયું.
અને આનાથી થયું શું?
આનાથી થયું એ કે સામાન્ય એટલે કે નોર્મલ, વિષમલિંગી, વૈવાહિક, પ્રજનનશીલ અને વિકૃત એટલે કે એબનોર્મલ પાવર્સ, આ બેની વચ્ચે એકદમ સ્પષ્ટ ભેદરેખા દોરાઈ ગઈ, એક દિવાલ ઊભી થઈ ગઈ.
અને આની અસર શું થઈ સમાજ પર? પેલી કૃત્યથી ઓળખવાળી વાત અહીં કેવી રીતે જોડાય છે?
જુઓ, આ વર્ગીકરણને કારણે શું થયું? જે લોકો વિકૃત શ્રેણીમાં આવતા હતા એ સમાજમાં અલગ પડી ગયા, કલંકિત થયા, એમના પર લેબલ લાગી ગયા.
હા, એ તો સમજાયું.
પણ એક અણધાર્યું પરિણામ પણ આવ્યું, અને એ હતું કે આ જ કેટેગરીઓએ, આ જ લેબલોએ એ લોકોને પોતાની જાતને ઓળખવા માટે, પોતાની એક સામૂહિક ઓળખ બનાવવા માટે એક ભાષા આપી દીધી.
ઓહ, આ કેવી રીતે?
હોમોસેક્સ્યુઅલ તરીકે ઓળખાવવું, ભલે શરૂઆતમાં એને એક બીમારી કે વિકૃતિ ગણવામાં આવતું હોય, પણ એ જ ઓળખ પાછળથી રાજકીય એકતાનું કારણ બની, પોતાના અધિકારો માટે લડવાનું એક સાધન બની. જેમ કે આપણે અમેરિકામાં સ્ટોન વોલ રમખાણો પછી ગે રાઇટ્સ મૂવમેન્ટનો ઉદય જોયો.
વાહ, એટલે નિયંત્રણ કરવા માટે જે કેટેગરી બનાવી એ જ પછીથી પ્રતિકારનું, મુક્તિનું સાધન બની. આ તો ખરેખર બહુ જ રસપ્રદ વળાંક છે, અને આ આપણને સીધા ઓળખના રાજકારણ, પોલિટિક્સ ઓફ આઇડેન્ટિટી તરફ લઈ જાય છે. ગે લિબરેશન, ક્વિયર થિયરી, નારીવાદ, આ બધા પર મોટી અર્શુ કહેશે.
હા, તો 20મી સદીમાં શરૂઆતની જે ગે અધિકાર ચળવળો હતી એમણે મોટે ભાગે એવી દલીલ અપનાવી કે અમે આવા જન્મ્યા છીએ, બોર્ન ધીસ વે. આ એક તથ્યવાદી એસેન્શિયાલિસ્ટ દલીલ હતી અને રાજકીય રીતે એ ખૂબ ઉપયોગી પણ નીવડી, કારણ કે એના આધારે ભેદભાવ સામે કાનૂની રક્ષણ માંગવામાં મદદ મળી.
બરાબર, પણ પછી ક્વીયર થિયરી આરી, એ આનાથી કંઈક અલગ કહે છે.
હા, બિલકુલ. 1980-90ના દાયકામાં ક્વીયર થિયરીનો ઉદય થયો અને એ આ સ્થિર ઓળખની જે રાજનીતિ છે ને એના પર જ સવાલ ઉઠાવે છે.
સવાલ ઉઠાવે છે કઈ રીતે?
ક્વીયર વિચારકો કહે છે કે ભાઈ, ગે અને સ્ટ્રેટ જેવી કેટેગરીઓ પોતે જ સમાજ અને સત્તા દ્વારા બનાવાયેલી છે, એ કોઈ કુદરતી ભાગલા નથી, તો પછી આપણે શા માટે એ જ કેટેગરીઓમાં બંધાઈ રહેવું જોઈએ?
ઓહ,
એટલે ક્વીયર રાજકારણનો ધ્યેય ફક્ત ગે કે લેસ્બિયન તરીકે સ્વીકૃતિ મેળવવાનો નથી, એનો ધ્યેય તો આખી જે દ્વિધ્રુવીય બાઇનરી વ્યવસ્થા છે ને, ગે સ્ટ્રેટ પુરુષ સ્ત્રી, એને જ તોડી પાડવાનો છે. એ ઓળખની તરલતા પર ભાર મૂકે છે, લેબલના અસ્વીકાર પર ભાર મૂકે છે.
એટલે કે કોઈ એક ખાનામાં પુરાઈ રહેવાની જરૂર નથી.
બરાબર. જેમ કે જુડિથ બટલર જેવા વિચારકો કહે છે, આપણું લિંગ કે જાતીયતા એ નથી જે આપણે છીએ, પણ જે આપણે વારંવાર કરીએ છીએ, જે રીતે વર્તન કરીએ છીએ, જે રીતે પોતાને રજૂ કરીએ છીએ, પરફોર્મ કરીએ છીએ, એનાથી રચાય છે.
આ તો બહુ જ આમૂલ વિચાર કહેવાય. ક્વીયર થિયરી તો ગે કે સ્ટ્રેટ જેવા લેબલને જ પડકારે છે, અને આ બધામાં નારીવાદી ચર્ચાઓ ક્યાં ફિટ થાય છે?
1980ના દાયકામાં નારીવાદમાં પણ જાતીયતાને લઈને બહુ મોટી ચર્ચા થઈ હતી, જેને ફેમિનિસ્ટ સેક્સ વોર્સ તરીકે ઓળખવામાં આવે છે.
સેક્સ વોર્સ?
હા, એટલે કે વિચારોનું યુદ્ધ. એક તરફ કટ્ટરપંથી નારીવાદીઓ હતા, જેમ કે મેકિનોન, ડ્વોર્કિન. એમનું માનવું હતું કે પોર્નોગ્રાફી, વ્યશ્યાવૃત્તિ જેવી પ્રથાઓ મૂળભૂત રીતે સ્ત્રીઓ પર પુરુષોના વર્ચસ્વ અને હિંસાનું જ એક સાધન છે. જ્યારે બીજી તરફ સેક્સ પોઝિટિવ નારીવાદીઓ હતા, જેમ કે ગેલ રૂબિન, કેરોલ વેન્સ. એમણે દલીલ કરી કે સ્ત્રીઓની પોતાની જાતીય ઈચ્છા, એમનો આનંદ, એમની એજન્સી એટલે કે સ્વાયત્તતા, એને દબાવવી ન જોઈએ. એમણે કહ્યું કે હિંસા અને શોષણનો વિરોધ કરવો જરૂરી છે, પણ સંમતિથી થતા તમામ પ્રકારના સેક્સને વખોડી કાઢવું યોગ્ય નથી.
એટલે મુક્તિ કોને કહેવી એના પર જ મતભેદ હતા.
બરાબર. આ બતાવે છે કે જાતીય મુક્તિનો કોઈ એક સર્વસામાન્ય અર્થ નથી, એના ઘણા અલગ અલગ અર્થઘટન હોઈ શકે છે.
અને આ બધામાં રાજ્ય એટલે કે સરકાર, એની શું ભૂમિકા રહી છે શરૂઆતથી અત્યાર સુધી?
રાજ્ય એટલે કે સરકાર અથવા શાસન વ્યવસ્થા, એ હંમેશાથી જાતીયતાને નિયંત્રિત કરવામાં રસ ધરાવે છે.
કેમ?
કારણ કે એ વસ્તીનું સંચાલન કરવા અને સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો એક માર્ગ છે.
જેમ કે?
જેમ કે લગ્નના કાયદા બનાવવા, કોણ કોની સાથે લગ્ન કરી શકે, કોણ નહીં, વસ્તી નિયંત્રણ માટેની નીતિઓ, પ્રજનન સંબંધિત અધિકારો પર નિયંત્રણ, અને અલબત્તા સમલૈંગિકતાને ગુનો ગણતા કાયદા, જેમ કે આપણા દેશમાં કલમ 377 હતી.
હા, હતી.
આ બધું શું છે? એ રાજ્ય દ્વારા જાતીયતા પર નિયંત્રણ રાખવાના પ્રયાસો જ છે. અને આજે પણ જુઓ, સમલૈંગિક લગ્નની માન્યતાનો મુદ્દો હોય, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોની વાત હોય, શાળાઓમાં જાતીય શિક્ષણ આપવું કે નહીં, આ બધા પર જે રાજકીય લડાઈઓ ચાલે છે ને.
હા, ચાલે છે.
એના મૂળિયા આ લાંબા ઇતિહાસમાં છે, જેમાં સત્તા, સમાજ અને જાતીયતા એકબીજા સાથે જોડાયેલા છે.
ખરેખર આ તો જાતીયતાના આખા ઇતિહાસ અને રાજકારણની એક સફર જેવું લાગે છે. ચાલો આટલી બધી ચર્ચા પછી આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ, જેથી સાંભળનારાઓને આ બધું યાદ રહી જાય. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો શું કહેશો?
મારા મતે સૌથી પહેલો અને પાયાનો મુદ્દો તો એ જ, જાતીયતા કુદરતી નથી પણ સામાજિક રીતે નિર્મિત છે. એસેન્શિયલિઝમ વિરુદ્ધ સોશિયલ કન્સ્ટ્રક્શનિઝમ. આ વિચાર આપણને આપણી આસપાસ જે કંઈ સામાન્ય લાગે છે ને, એના પર સવાલ ઉઠાવતા શીખવે છે.
જેમ કે?
જેમ કે આપણે વિચારી શકીએ કે લગ્ન માટેની યોગ્ય ઉંમર શું છે, કોની સાથે સંબંધ રાખી શકાય, એના નિયમો કોણે બનાવ્યા, આ બધું ખરેખર કેટલું કુદરતી છે અને કેટલું સમાજે નક્કી કર્યું છે.
બરાબર. બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો, સત્તા ફક્ત દબાવતી નથી, તે નિર્માણ પણ કરે છે. તે જ્ઞાન બનાવે છે, ઓળખો બનાવે છે, નિયમો બનાવે છે.
ચોક્કસ.
આપણે આપણા સમાજમાં જોઈ શકીએ કે મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો, જાહેરાતો, શિક્ષણ વ્યવસ્થા, આપણું કુટુંબ, આ બધું કેવી રીતે આપણી પ્રેમ, લગ્ન, સંબંધો વિશેની સમજને આકાર આપે છે.
ત્રીજો મુદ્દો, ઇતિહાસમાં એક મોટો બદલાવ આવ્યો, કૃત્ય પરથી ફોકસ હટીને ઓળખ પર આવ્યો. હોમોસેક્સ્યુઅલ જેવી કેટેગરીઓ બની. આ આપણને યાદ અપાવે છે કે આપણે જે લેબલ આજે કેટલી સહજતાથી વાપરીએ છીએ તે કંઈ હંમેશાથી નહોતા.
હા, અને એ લેબલની મર્યાદાઓ વિશે પણ વિચારવું જોઈએ.
બિલકુલ, અને એ જ આપણો ચોથો મુદ્દો છે. ઓળખનું રાજકારણ ઉપયોગી છે, પણ તેની મર્યાદાઓ પણ છે. કોઈ ચોક્કસ જૂથ તરીકે ભેગા થવું, જેમ કે LGBTQ+ સમુદાય, એ રાજકીય હક્કો મેળવવા માટે ખૂબ જરૂરી છે.
હા, એના વગર લડત શક્ય ન બને.
સાચી વાત. પણ ક્યારેક આ જ ઓળખ બીજાઓને બાકાત કરી શકે છે, અથવા એ જૂથની અંદર નવા નિયમો અને દબાણ ઊભા કરી શકે છે. આપણે ભારતમાં જ્ઞાતિ કે ધર્મ પધારિત ઓળખના રાજકારણમાં આના ફાયદા અને ગેરફાયદા બંને સ્પષ્ટપણે જોઈએ છીએ, ખરું ને?
હા, બરાબર કહ્યું.
અને પાંચમો અને છેલ્લો મુદ્દો, જાતીય મુક્તિનો અર્થ શું છે? એ પોતે જ એક વિવાદાસ્પદ મુદ્દો છે. જેમ આપણે પેલી ફેમિનિસ્ટ સેક્સ વોર્સની વાત કરી, મુક્તિનો કોઈ એક જ સરળ રસ્તો નથી.
હા,
ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓની સ્વતંત્રતા, એમની સલામતી, એમના જાતીય અધિકારો, આ બધા મુદ્દાઓ પર કેટલા અલગ અલગ મંતવ્યો છે. કોઈ એક સહેલો જવાબ નથી.
હા, આ પુસ્તકોમાંથી કેટલાક જોરદાર વિચારો પણ છે જે આમ ટૂંકમાં કોટ તરીકે યાદ રાખી શકાય. જેમ કે પહેલો વિચાર તમે જે કહ્યો હતો તે,
હા, કે 19મી સદી પહેલાં જાતીયતા વ્યક્તિની ઓળખનું મુખ્ય લક્ષણ નહોતું. આ પોતે જ બહુ ઊંડી વાત છે. જરા વિચારો એના વિશે.
અને બીજો, પેલો વિક્ટોરિયન યુગવાળો વિચાર મને એ બહુ ગમ્યો. તેઓ જાતીયતા વિશે ચૂપ નહોતા, પણ તેના પર મનોગ્રસ્ત હતા અને નિયંત્રણ સ્થાપિત કરવા માટે જાતીયતાનું સત્ય ઘડી રહ્યા હતા. એટલે કે વાતો કરીને, જ્ઞાન બનાવીને પણ નિયંત્રણ કરી શકાય.
બરાબર. ત્રીજો વિચાર પણ મહત્વનો છે. હોમોસેક્સ્યુઅલ જેવી એક અલગ પ્રજાતિની શોધે અમુક પ્રતિબંધિત કૃત્યોને વ્યક્તિની આંતરિક સ્થાયી ઓળખમાં ફેરવી દીધા. આ બતાવે છે કે વિજ્ઞાન અને તબીબી ક્ષેત્ર કેવી રીતે આપણી ઓળખ ઘડવામાં ભાગ ભજવી શકે છે.
અને ચોથો, પેલો ક્વિયર થિયરીવાળો, ક્વિયર રાજકારણ ફક્ત ગે કે લેઝબિયન તરીકે સ્વીકૃતિની માંગણી નથી કરતું, પણ આ કેટેગરીઓના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવે છે. આ તો ખરેખર આમૂલ પરિવર્તનની, રેડિકલ ચેન્જની વાત છે. આ બધી ચર્ચા ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવી છે, પણ એક સામાન્ય માણસ માટે આ બધું કેવી રીતે ઉપયોગી થાય? આપણા રોજિંદા જીવનમાં આ સમજનું શું મહત્વ છે?
મને લાગે છે કે એ ઘણા સ્તરે ઉપયોગી છે. સૌથી પહેલા તો તે આપણને પોતાના જ વિચારો પર પ્રશ્ન કરવા પ્રેરે છે. નોર્મલ શું છે એ વિશેની મારી પોતાની ધારણાઓ ક્યાંથી આવી? શું હું અજાણતા કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખું છું?
હા, આત્મનિરીક્ષણ માટે.
બરાબર. બીજું, તે વધુ સહાનુભૂતિ અને સ્વીકૃતિ કેળવવામાં મદદ કરે છે. જો આપણે સમજીએ કે આ બધી કેટેગરીઓ અને લેબલ સમાજે બનાવેલા છે, કુદરતી નથી, તો પછી લોકોની વિવિધતા, જાતીય અને લિંગ અભિવ્યક્તિની વિવિધતા, એને સ્વીકારવી વધુ સહેલી બને છે. LGBTQ+ સમુદાયના લોકો પ્રત્યે વધુ સમજણ અને આદર કેળવી શકાય છે.
અને આપણે જે મીડિયા જોઈએ છીએ તેને પણ વધુ વિવેકપૂર્ણ રીતે જોઈ શકીએ, ખરું ને? ફિલ્મો, સમાચારો, એ જાતીયતાને કેવી રીતે રજૂ કરે છે, કયા સ્ટીરિયોટાઈપને મજબૂત કરે છે, એ બધું પારખવામાં મદદ મળે.
બિલકુલ. અને છેલ્લે, મને લાગે છે કે આ સમજ આપણને આપણી આસપાસ ચાલતી સામાજિક અને રાજકીય ચર્ચાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ભારતમાં સમલૈંગિક સંબંધોની કાયદેસરતા હોય, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનો સંઘર્ષ હોય, શાળાઓમાં જાતીય શિક્ષણનો વિવાદ હોય.
હા, આ બધા મુદ્દાઓ.
હા, આ બધા મુદ્દાઓ શા માટે એટલા વિવાદાસ્પદ બને છે, એની પાછળનો ઇતિહાસ શું છે, કઈ વિચારધારાઓ ટકરાઈ રહી છે, એ બધું સમજવા માટે આ ઐતિહાસિક અને સૈદ્ધાંતિક સંદર્ભ ખૂબ જ ઉપયોગી થાય છે.
તો આજના આ મંથનના અંતે જો હું મારા માટે કહું તો સૌથી મોટી શીખ એ રહી કે જેને આપણે એકદમ કુદરતી અને સનાતન માની લઈએ છીએ તે ખરેખર કેટલું બધું સમાજ અને ઇતિહાસ દ્વારા ઘડાયેલું હોઈ શકે છે. આ વિચાર જ બહુ મોટો છે. અને પેલી સત્તાવાળી વાત કે સત્તા કેવી રીતે જ્ઞાન અને ઓળખનું નિર્માણ કરે છે, ફક્ત દબાવતી નથી, એ પણ ખૂબ પ્રભાવશાળી લાગી.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે આપણે જે દુનિયાને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ એના પર સવાલ ઉઠાવવાનું કેટલું મહત્વનું અને જરૂરી છે. મોટિયાર અને ફૂકો આપણને એ જ શીખવે છે કે આપણી આસપાસની વાસ્તવિકતા, ખાસ કરીને જાતીયતાના સંદર્ભમાં, એ હંમેશાથી આવી નહોતી અને ભવિષ્યમાં બદલાઈ પણ શકે છે.
હા,
અને આ સમજ મને લાગે છે કે આપણને વધુ સહિષ્ણુ, વધુ ન્યાયી સમાજ બનાવવા માટે પ્રેરણા આપી શકે છે. એક એવો સમાજ જ્યાં વિવિધતાને કોઈ ખતરા તરીકે નહીં, પણ માનવ અનુભવના એક સુંદર અને સ્વાભાવિક પાસા તરીકે જોવામાં આવે. અને કદાચ એક અંતિમ વિચાર જે શ્રોતાઓ માટે છોડી શકાય તે એ છે કે જો આપણી જાતીયતા વિશેની સમજ ભૂતકાળમાં આટલી બધી બદલાઈ શકી છે, તો ભવિષ્યમાં પ્રેમ, સંબંધ અને ઓળખના કેવા નવા સ્વરૂપો શક્ય બની શકે છે, જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.